એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની વાતો કરવાના છીએ જેણે પશ્ચિમી રાજકીય વિચારની દિશા જ બદલી નાખી એમ કહી શકાય. લગભગ 400 વર્ષ પહેલાં લખાયું, પણ એવું લાગે કે જાણે આપણા આજના સમય માટે જ હોય.
હા, પુસ્તક છે થોમસ હોબ્સનું લેવિયાથન.
બિલકુલ, અને એની અગત્યતા આજે પણ એટલી જ છે નહીં, કારણ કે એ જે સવાલો ઊભા કરે છે એની સાથે તો આપણે આજે જ ઝઝૂમી રહ્યા છીએ.
ચોક્કસ, જેમ કે સમાજમાં શાંતિ કઈ રીતે આવે, સુરક્ષા કઈ રીતે જળવાય, અને એના માટે આપણે એટલે કે વ્યક્તિએ કેટલી સ્વતંત્રતા જતી કરવી પડે, સરકારનો ખરો રોલ શું છે, કોની પાસે સત્તા હોવી જોઈએ.
હા, આ બધા મોટા સવાલો છે, અને ક્યાંક ને ક્યાંક એના મૂળમાં હોબ્સના વિચારો જોવા મળે છે.
બરાબર,
તો ચાલો થોડું એમને ઓળખીએ. કોણ હતા આ થોમસ હોબ્સ, અને એ સમય કેવો હતો જ્યારે એમણે આ પુસ્તક લખ્યું?
થોમસ હોબ્સ, એમનો સમયગાળો 1588થી 1679. એ અંગ્રેજ વિચારક હતા, ફિલોસોફર પણ ખરા, વૈજ્ઞાનિક અને ઇતિહાસકાર પણ, એટલે બહુમુખી પ્રતિભા. પણ સૌથી અગત્યની વાત એ છે કે તેઓ એવા સમય જીવ્યા જ્યારે ઇંગ્લેન્ડમાં ભયંકર ગૃહયુદ્ધ ચાલતું હતું, સિવિલ વોર.
ઓહ, એટલે કે અંદર અંદર લડાઈ.
હા, ચારે તરફ અરાજકતા હતી, હિંસા, રાજકીય અસ્થિરતા. એમણે પોતાની નજરે સમાજને ભાંગતો જોયો, અને આ અનુભવની એમના પર એટલી ઊંડી અસર થઈ, એમણે એકવાર કહેલું પણ ખરું કે મારી માએ જોડિયા બાળકોને જન્મ આપ્યો, હું અને ભય.
બાપરે, હું અને ભય, એટલે ભય એમના વિચારોનો એક ભાગ બની ગયો.
ચોક્કસ, આ ભય અને અરાજકતાના અનુભવે જ એમને વિચારવા મજબૂર કર્યા કે ભાઈ સ્થિરતા કઈ રીતે આવે, વ્યવસ્થા કઈ રીતે સ્થપાય. બીજું, એ ગેલિલિયો જેવા વૈજ્ઞાનિકોથી પણ પ્રભાવિત હતા.
અચ્છા,
એટલે એમની ઈચ્છા હતી કે ગણિત જેવી ચોકસાઈથી જેણે રાજકારણનું વિજ્ઞાન રચવું હોય. એમણે ધર્મ કે જૂની પરંપરાઓને બાજુ પર મૂકી
અને ફોકસ શેના પર કર્યું?
માનવ સ્વભાવ પર. એનું તાર્કિક વિશ્લેષણ કરીને રાજકીય સિદ્ધાંતો બાંધવાનો પ્રયાસ કર્યો, અને આ જ વાત એમને ખાસ બનાવે છે. પેલો અરાજકતાનો સીધો અનુભવ અને સાથે એકદમ વૈજ્ઞાનિક ભૌતિકવાદી અભિગમ.
ભૌતિકવાદી એટલે?
એ માની રહ્યા હતા કે બધું જ ભૌતિક પદાર્થોનું બનેલું છે. આત્મા કે એવી અમૂર્ત બાબતોને બદલે માણસની વૃત્તિઓ, ઈચ્છાઓ, ડર, એના આધારે સમાજને સમજવાનું પ્રયાસ.
બરાબર, એ જ સંવેદનાઓ, ઈચ્છાઓ, અણગમાઓ, આ બધાનું વિશ્લેષણ કર્યું. એમનો અભિગમ થોડો કહી શકાય કે ઠંડો, લાગણી વગરનો લાગી શકે, પણ એ સમયની વાસ્તવિકતા પર આધારિત હતો.
ઓકે, તો આટલી પૃષ્ઠભૂમિ પછી હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. શું કહેવા માંગે છે હોબ્સ આ લિવિયાથનમાં?
જો, મુખ્ય તર્ક આમ સમજો. કલ્પના કરો કે કોઈ સરકાર નથી, કોઈ કાયદો નથી, કોઈ નિયમ જ નથી,
કશું જ નહીં.
હા, એવી સ્થિતિને હોબ્સ કહે છે પ્રકૃતિની સ્થિતિ, સ્ટેટ ઓફ નેચર. હવે આ સ્થિતિમાં માણસો આમ તો શારીરિક અને માનસિક રીતે લગભગ સરખા જ છે, અને બધાને બધું જ મેળવવાનું જાણે હક છે.
પણ એમાં સમસ્યા શું? સમસ્યા એ કે દુનિયામાં વસ્તુઓ તો મર્યાદિત છે, અને કોઈને કોઈના પર ભરોસો નથી, એટલે શું થાય? સતત સ્પર્ધા, અવિશ્વાસ, અને છેવટે સંઘર્ષ, લડાઈ. હોબ્સ આને કહે છે સૌનું સૌની સામે યુદ્ધ, વોર ઓફ ઓલ અગેન્સ્ટ ઓલ.
એટલે કે પૂરેપૂરી અરાજકતા, સતત ડરનું વાતાવરણ, જ્યાં કોઈ શાંતિથી જીવી જ ન શકે, કોઈ પ્રગતિ ન થાય.
બિલકુલ, એવી સ્થિતિમાં જીવન કેવું હોય? હોબ્સના પોતાના શબ્દોમાં જે બહુ પ્રખ્યાત થયા છે, એકાકી, ગરીબ, ઘૃણાસ્પદ, પશુતુલ્ય અને ટૂંકું.
બાપરે, બહુ ભયાનક ચિત્ર છે.
હા, હવે આ ભયાનક સ્થિતિમાંથી બહાર નીકળવા માટે માણસ શું વાપરે? પોતાની બુદ્ધિ, તર્ક.
અચ્છા,
અને બુદ્ધિ રસ્તો બતાવે છે કે ભાઈ, જો બધા લોકો પોતાના આ અમર્યાદિત હક છોડી દેવા તૈયાર થાય અને એક સર્વોચ્ચ સત્તાને સ્વીકારે, તો જ શાંતિ અને સુરક્ષા શક્ય છે.
અને આ સર્વોચ્ચ શક્તિશાળી સત્તા એટલે જ લેવિયાથન.
બરાબર, લેવિયાથન એટલે બાઇબલમાં આવતો એક શક્તિશાળી દરિયાઈ રાક્ષસ. હોબ્સે એ નામ વાપર્યું રાજ્ય માટે. લોકો અંદરોઅંદર એક કરાર કરે છે, સોશિયલ કોન્ટ્રાક્ટ.
કરાર લોકો અંદરોઅંદર કરે છે, શાસક સાથે નહીં.
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. લોકો એકબીજાને વચન આપે છે કે હું મારા પર શાસન કરવાનો અધિકાર આ વ્યક્તિ કે સભાને સોંપું છું, જો તું પણ તારો અધિકાર એને સોંપે તો.
અને આ કરારથી જે રાજ્ય બને એ જ લેવિયાથન.
હા, એ એક કૃત્રિમ માનસ જેવો છે, જેનું મુખ્ય કામ, એનો મુખ્ય રોલ અને અંતિમ ગોલ એક જ છે, કાયદો લાગુ કરવો, શાંતિ જાળવવી અને પ્રજાને બહારના અને અંદરના દુશ્મનોથી સુરક્ષા આપવી. આ જ એનો મુખ્ય ઉદ્દેશ છે.
રસપ્રદ વાત છે. એટલે કે રાજ્યની સત્તા આવે છે તો લોકોની સંમતિથી, પણ એ સત્તા પાછી નિરંકુશ હોવી જોઈએ, સંપૂર્ણ.
હોબ્સના મતે હા, કારણ કે જો સત્તા વહેંચાયેલી હશે, દાખલા તરીકે રાજા અને સંસદ વચ્ચે કે ચર્ચ અને રાજ્ય વચ્ચે, તો શું થશે?
ઝઘડા.
હા, ઝઘડા થશે, સંઘર્ષ થશે અને ફરી પાછા પેલી પ્રકૃતિની સ્થિતિમાં જવાનો ભય રહેશે. એટલે જ હોબ્સ મજબૂત અવિભાજિત સરકારને અને ખાસ કરીને રાજાશાહીને શ્રેષ્ઠ ગણાવે છે. એમના મતે ખરાબ શાસક પણ કોઈ શાસક ન હોય એના કરતાં સારો છે.
ચાલો હવે પુસ્તકના જે ચાર મુખ્ય ભાગ છે એમાં થોડું વધુ ઊંડા ઉતરીએ. પહેલો ભાગ છે માણસ વિશે. એ પાયો નાખે છે, ખરું ને?
બરાબર. આ ભાગમાં હોબ્સ માનવ સ્વભાવને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણને જ્ઞાન કઈ રીતે મળે છે? તો કે ઇન્દ્રિયોના અનુભવથી, સંવેદનાઓથી.
એટલે કે આપણે જે જોઈએ, સાંભળીએ, સ્પર્શ કરીએ તેનાથી.
હા, એ અનુભવો આપણા મનમાં કલ્પનાઓ કે વિચારો પેદા કરે છે. અને પછી આવે છે ભાષા. ભાષા આપણને આ વિચારોને નામ આપવા અને તર્ક કરવા માટે મદદ કરે છે.
અને માણસના વર્તન પાછળ કઈ પ્રેરણાઓ કામ કરે છે, એ શેનાથી દોરવાય છે?
હોબ્સ કહે છે કે મૂળભૂત રીતે બે વૃત્તિઓ છે. એક, કોઈ વસ્તુ તરફ ખેંચાણ, જેને એ ઈચ્છા, ડિઝાયર કહે છે. અને બીજું, કોઈ વસ્તુથી દૂર ભાગવાની વૃત્તિ, એને એ અણગમો, અવર્ઝન કહે છે.
એટલે ગમવું અને ન ગમવું.
હા, એ જ. જેને આપણે સારું કહીએ છીએ એ બીજું કંઈ નહીં પણ આપણને ગમતી વસ્તુ છે, અને ખરાબ એટલે જેનાથી આપણને અણગમો છે. કોઈ એક અંતિમ પરમ સત્ય કે પરમ કલ્યાણ જેવો હોબ્સ માનતા નથી. બસ એક પછી એક ઈચ્છા પૂરી કરવાની સતત દોડ છે.
અને આ દોડ માટે શું જોઈએ?
શક્તિ, પાવર, જેથી ભવિષ્યમાં પણ આપણી ઈચ્છાઓ પૂરી કરી શકીએ. એટલે શક્તિ મેળવવાની એક મૂળભૂત, ક્યારે ન સંતોષાય એવી ભૂખ માણસમાં રહેલી છે.
અને જો આ સ્વભાવ પર કોઈ અંકુશ ન હોય તો પરિણામ પેલી પ્રકૃતિની સ્થિતિ આવે, જ્યાં જીવન એકાકી, ગરીબ, ઘૃણાસ્પદ, પશુતુલ્ય અને ટૂંકું છે.
બરાબર. અને ખાસ વાત એ કે આ સ્થિતિમાં ન્યાય કે અન્યાય જેવું કશું નથી. કેમ? કારણ કે કોઈ કાયદો જ નથી જેને તોડી શકાય.
પણ પછી તમે કહ્યું કે માણસ પાસે બુદ્ધિ પણ છે.
હા, તર્ક, રીઝન. અને આ તર્ક જ તેને આ ભયાનક સ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. એ રસ્તાને હોબ્સ કહે છે પ્રકૃતિના નિયમો, લોઝ ઓફ નેચર.
પ્રકૃતિના નિયમો, એ વળી શું છે? એ તો સરકાર બનાવે ને?
ના, આ એ કાયદા નથી જે સરકાર બનાવે. આ તો બુદ્ધિથી શોધેલા સામાન્ય નિયમો છે, જે આપણને એવા કામ કરતા રોકે જેનાથી આપણો જ નાશ થાય. જેમ કે પહેલો નિયમ, શાંતિ શોધો અને તેને જાળવી રાખો.
એટલે કે લડાઈ ટાળો.
હા. અને બીજો નિયમ જે બહુ મહત્વનો છે, જો બીજા લોકો પણ તૈયાર હોય તો પોતાનો બધી વસ્તુઓ પરનો અધિકાર, એટલે કે કંઈ પણ કરવાની છૂટ, એ છોડી દેવા તૈયાર રહો. અને બીજાને એટલી જ સ્વતંત્રતા આપો જેટલી તમે પોતાના માટે ઈચ્છો છો.
ઓ, એટલે કે બધા થોડું જતું કરે તો જ મેળ પડે.
બરાબર. જેમ ટ્રાફિકમાં બધા નિયમ પાળે તો જ સૌ સુરક્ષિત રીતે પહોંચી શકે. આ જ સામાજિક કરારનો તાર્કિક આધાર છે.
સમજાયું. તો ભાગ એકમાં માણસનો સ્વભાવ અને સરકાર વગરની ભયાનક સ્થિતિનું ચિત્ર છે. હવે ભાગ બે, રાજ્ય વિશે, ઓફ કોમનવેલ્થ, એ આનો ઉકેલ બતાવે છે, ખરું ને?
હા. અહીં હોબ્સ સમજાવે છે કે ખાલી નિયમો જાણી લેવાથી કે નક્કી કરી લેવાથી કંઈ ન થાય. એમના જ શબ્દોમાં કહીએ તો, તલવાર વિનાના કરારો માત્ર શબ્દો છે.
એટલે કે?
એટલે કે નિયમોનું પાલન કરાવવા માટે કોઈક શક્તિ હોવી જોઈએ, કોઈક સત્તા જેનો લોકોને ડર હોય. નહીતર કોણ નિયમ પાળશે?
સાચી વાત.
એટલે લોકો અંદરોઅંદર કરાર કરે છે કે અમે અમારા પર શાસન કરવાનો અમારો અધિકાર આ એક વ્યક્તિ, રાજા અથવા તો લોકોની સભાને સોંપીએ છીએ.
અને આ રીતે લેવિયાથન એટલે કે રાજ્યનો, કોમનવેલ્થનો જન્મ થાય છે, જેનું મુખ્ય કામ મુખ્ય ભૂમિકા શાંતિ અને સુરક્ષા જાળવવાની છે. પણ આ શાસક, જેને હોબ્સ સાર્વભૌમ સોવરીન કહે છે, એના અધિકારો કેવા હોય? એની સત્તા પર કોઈ મર્યાદા હોય કે નહીં?
હોબ્સના મતે સાર્વભૌમની સત્તા સંપૂર્ણ હોવી જોઈએ, અવિભાજ્ય હોવી જોઈએ, અને એવી હોવી જોઈએ કે જે પાછી ન લઈ શકાય.
ઇનએલિનેબલ, સંપૂર્ણ એટલે કોઈ રોકટોક નહીં.
હા, કારણ એમનું એ જ છે, જો સત્તા વહેંચાશે તો ઝઘડા થશે અને ફરી અરાજકતા આવશે. એટલે સાર્વભૌમ જ અંતિમ નિર્ણય લેનાર હોય. કાયદા બનાવવા, ન્યાય કરવો, યુદ્ધ કે શાંતિનો નિર્ણય કરવો, કયા વિચારો શીખવવા કે ન શીખવવા એ નક્કી કરવું, આ બધું જ સાર્વભૌમના હાથમાં.
લોકો એના પર સવાલ ન ઉઠાવી શકે?
ના, કારણ કે લોકોએ જ કરાર કરીને તેને આ સત્તા આપી છે. તે કરારનો પક્ષકાર નથી, પણ કરારનું પરિણામ છે. એટલે લોકો તેના પર કરારભંગનો આરોપ ન મૂકી શકે. તેનો મુખ્ય રોલ, તેની મુખ્ય જવાબદારી છે લોકોને સુરક્ષા આપવી, અને એ માટે તેને બધી સત્તા જોઈએ.
આ તો ખરેખર નિરંકુશ સત્તા જેવું લાગે છે. તો પછી લોકોની સ્વતંત્રતા, આઝાદીનું શું? એ તો ગઈ.
હોબ્સ આઝાદીને થોડી જુદી રીતે જુએ છે. એમના મતે આઝાદી એટલે બાહ્ય અવરોધોની ગેરહાજરી. જેમ કે દિવાલ ન હોય તો તમે ચાલી શકો.
એટલે
કાયદાઓ તમારી આઝાદી છીનવી નથી લેતા, પણ એને સાચી દિશા આપે છે. જેમ નદીના કિનારા પાણીને વહેવામાં મદદ કરે છે. સાચી આઝાદી ક્યાં છે? જ્યાં કાયદો મૌન છે. ધ સાયલન્સ ઓફ ધ લો.
દાખલા તરીકે
કાયદો તમને શું ખાવું, શું પહેરવું, કોની સાથે વેપાર કરવો, એ બધું નથી કહેતો. ત્યાં તમે સ્વતંત્ર છો. પણ હા, એક મૂળભૂત અધિકાર હંમેશા રહે છે, આત્મરક્ષણનો.
એટલે કે
જો સાર્વભૌમ તમને પોતાને જ મારી નાખવાનો હુકમ કરે, તો તમે એનો વિરોધ કરી શકો. અને સૌથી અગત્યનું, સાર્વભૌમ પ્રત્યેની તમારી વફાદારી ત્યાં સુધી છે જ્યાં સુધી તે તમારું રક્ષણ કરવા સક્ષમ છે. જો તે નિષ્ફળ જાય તો કરાર તૂટી જાય છે અને કોમનવેલ્થ વિખેરાઈ જાય છે. લોકો ફરી પોતાના રક્ષણ માટે સ્વતંત્ર છે.
સમજાયું. સુરક્ષા એ મુખ્ય શરત છે. હવે ભાગ 3 અને 4 પર ટૂંકમાં નજર નાખીએ. એ ધર્મ અને કેટલાક ખોટા વિચારો વિશે છે, એમને?
હા, ભાગ 3 ખ્રિસ્તી રાજ્ય વિશે. હોબ્સના સમયમાં ધર્મના નામે બહુ લડાઈઓ થતી હતી. ગૃહયુદ્ધનું એક મોટું કારણ એ પણ હતું. એટલે હોબ્સ માટે બહુ જરૂરી હતું કે ધર્મ પણ રાજ્યના નિયંત્રણમાં રહે.
એટલે ધર્મ અને રાજકારણ અલગ નહીં?
ના, હોબ્સ કહે છે કે ઈશ્વરની આજ્ઞા અને સાર્વભૌમની આજ્ઞા વચ્ચે કોઈ સંઘર્ષ હોઈ જ ન શકે. અને ધાર્મિક પુસ્તકોનો સાચો અર્થ શું કરવો એ નક્કી કરવાની અંતિમ સત્તા પણ સાર્વભૌમ પાસે જ હોવી જોઈએ, જેથી ધર્મના નામે વિવાદો અને અરાજકતા ન ફેલાય. ટૂંકમાં, ધર્મનો રોલ રાજ્યના મુખ્ય ધ્યેય શાંતિ અને સુરક્ષાને મદદ કરવાનો છે, એના આડે આવવાનો નહીં.
અને છેલ્લો ભાગ, ભાગ 4, અંધકારના સામ્રાજ્ય વિશે. આ શું છે? કોઈ નરકની વાત છે?
ના ના, નરક નહીં. આ અંધકારનું સામ્રાજ્ય એટલે એવા ખોટા વિચારો અને એવી સંસ્થાઓ જે લોકોને ગેરમાર્ગે દોરે છે, જે રાજ્યની સત્તાને નબળી પાડે છે અને લોકોને સાચું જ્ઞાન મેળવતા રોકે છે.
કોના પર નિશાન છે હોબ્સનું અહીં?
મુખ્યત્વે બે નિશાન છે. એક તો જૂની સ્કોલેસ્ટિક ફિલોસોફી, ખાસ કરીને એરિસ્ટોટલના વિચારો, જેમને હોબ્સ અસ્પષ્ટ અને વાહિયાત ગણાવે છે. બીજું, એવી ધાર્મિક સત્તાઓ જે રાજ્યની સત્તાને પડકારે છે, જેમ કે એ સમયનું રોમન કેથોલિક ચર્ચ, જે પોપને સાર્વભૌમથી પણ ઉપર ગણાવતું હતું, અને કેટલાક પ્રોટેસ્ટન્ટ જૂથો પણ, જેઓ માનતા હતા કે ધાર્મિક સત્તા રાજ્યથી સ્વતંત્ર છે.
એટલે કે આ બધા અંધકારને દૂર કરીને તેઓ એક મજબૂત, સ્થિર અને નિર્વિવાદ સત્તાવાળા રાજ્ય માટે રસ્તો સાફ કરવા માંગતા હતા.
બરાબર. જેથી લેવ્યાથન પોતાનો મુખ્ય રોલ શાંતિ અને સુરક્ષા જાળવવાનો બરાબર નિભાવી શકે.
અદ્ભુત. આખા પુસ્તકનું એક સ્પષ્ટ ચિત્ર ઊભું થયું. તો આમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારવી શકીએ જે આજે પણ આપણા માટે અગત્યના છે?
મને લાગે છે કે પહેલો અને સૌથી પાયાનો સંદેશ તો પહેલો જ છે, માનવ સ્વભાવ કેવો છે અને જો સરકાર ન હોય તો કેવી ભયાનક સ્થિતિ સર્જાય.
પેલો હિંસક મૃત્યુનો ભય.
હા, શાંતિ અને વ્યવસ્થા જે આપણને મળે છે એ કંઈ આપોઆપ નથી મળી જતી. એ કૃત્રિમ રીતે, કદાચ ડરના પાયા પર રચાયેલી છે. આજે પણ જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે છે ત્યારે આપણને આ વાત યાદ આવે છે.
સાચી વાત છે. બીજો મુદ્દો પેલો સામાજિક કરારનો વિચાર. ભલે આપણે હોબ્સની જેમ નિરંકુશ સત્તા ન સ્વીકારીએ, પણ એ વિચાર કે સરકારની સત્તાનો આધાર લોકોની સંમતિ છે, એ તો આધુનિક લોકશાહીનો પણ પાયો છે ને.
ચોક્કસ, આપણે બધા અમુક નિયમો પાળવા સંમત થઈએ છીએ જેથી સમાજ ચાલી શકે. ત્રીજો મુદ્દો, સ્થિરતા માટે મજબૂત અને એકીકૃત સત્તાની જરૂરિયાત પર હોબ્સજી ભાર મૂકે છે તે.
હા, આજે પણ આપણે જોઈએ છીએ કે જે દેશોમાં સરકાર નબળી હોય અથવા સત્તા માટે સતત ખેંચતાણ ચાલતી હોય ત્યાં કેવી અસ્થિરતા અને અરાજકતા ફેલાય છે.
બરાબર. અને ચોથું, રાજ્યનો મુખ્ય રોલ શું છે? હોબ્સ બહુ સ્પષ્ટ છે, શાંતિ અને સુરક્ષા. લોકોને સારા બનાવવા કે સુખી કરવા એ પછી આવે. પહેલું કામ તો એમને એકબીજાથી અને બહારના ખતરાથી બચાવવાનું છે. આ એકદમ વાસ્તવિક દ્રષ્ટિકોણ છે રાજકારણ પ્રત્યે.
અને પાંચમો મુદ્દો, પેલું સુરક્ષા અને સ્વતંત્રતા વચ્ચેનો હંમેશનો તણાવ. આપણે કેટલી સ્વતંત્રતા આપણી સુરક્ષા માટે જતી કરવા તૈયાર છીએ?
હા, આ સવાલ તો આજે ટેકનોલોજીના જમાનામાં સર્વેલન્સ અને રાષ્ટ્રીય સુરક્ષાના નામે વધુ ને વધુ પૂછાય છે. હોબ્સનો જવાબ તો સ્પષ્ટ હતો, સુરક્ષા પહેલા. પણ આપણે આજે એનો શું જવાબ આપીએ છીએ એ વિચારવા જેવું છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે સીધા મગજમાં ઉતરી જાય, યાદ રહી જાય એવા. ચાલો એવા કેટલાક કોટ્સ કે વિચારો પર નજર કરીએ.
હા ચોક્કસ. પહેલું તો એ જ જેની આપણે વાત કરી, માણસનું જીવન સરકાર વિના એકાકી, ગરીબ, ઘૃણાસ્પદ, પશુતુલ્ય અને ટૂંકું. આ એક વાક્યમાં જ સરકારની જરૂરિયાતનું કારણ આવી ગયું.
બીજું, તલવાર વિનાના કરારો માત્ર શબ્દો છે, આ પણ બહુ ધારદાર વાત છે. એટલે કે કાયદા કે સમજૂતીઓ ગમે તેટલા સારા હોય, પણ જો એને લાગુ કરાવવાની શક્તિ ન હોય તો એ નકામા છે.
બરાબર. આજે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આ જ જોવા મળે છે ઘણીવાર. ત્રીજો વિચાર એ કે પ્રકૃતિના નિયમો આપણા કુદરતી આવેગોની વિરુદ્ધ છે. એટલે કે માણસ સ્વભાવથી કદાચ પક્ષપાતી, ગર્વિષ્ઠ કે બદલો લેનારો હોય છે. ખાલી નૈતિક વાતો કરવાથી એ સુધરી ના જાય.
એટલે નિયમ પાલન કરાવવા માટે સજાનો ડર જરૂરી છે.
હા, હોબ્સના મતે એ અનિવાર્ય છે. અને ચોથું, રાજ્ય વિશે એમણે કહ્યું કે લેવ્યાથન ફક્ત એક કૃત્રિમ માણસ છે જે કુદરતી માણસના રક્ષણ અને બચાવ માટે બનાવ્યું હતું.
એટલે રાજ્ય કોઈ ભગવાનની દેન નથી, પણ માણસે બનાવેલું એક સાધન છે, એક મશીન જેવો, જેનો હેતુ સ્પષ્ટ છે, રક્ષણ.
બરાબર. આ વિચારો રાજકારણને એકદમ નવી રીતે જોવાની દ્રષ્ટિ આપે છે.
તો હવે એ વિચારીએ કે આ લગભગ 400 વર્ષ જૂના વિચારો આજે આપણા રોજિંદા જીવનમાં કે સમાજને સમજવામાં કઈ રીતે ઉપયોગી થઈ શકે, એની પ્રેક્ટિકલ વેલ્યુ શું?
ઘણી બધી રીતે. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં જુઓ, આજે પણ દુનિયામાં કોઈ એક વિશ્વ સરકાર તો છે નહીં. એટલે દરેક દેશ પોતાના હેત અને પોતાની સુરક્ષાને જ પ્રાથમિકતા આપે છે, ઘણીવાર એકબીજા પર ભરોસો નથી કરતા. આ હોબ્સની પ્રકૃતિની સ્થિતિ જેવું જ છે ને?
હા બરાબર. અને સંધિઓ કે કરારો પણ ત્યારે જ ટકે છે જ્યારે એની પાછળ કોઈક શક્તિ હોય, કાં તો પરસ્પર ફાયદો દેખાતો હોય.
બરાબર. બીજું, આપણા પોતાના દેશમાં જુઓ, કાયદો અને વ્યવસ્થાની વાત હોય કે પછી આતંકવાદ કે નક્સલવાદ સામે લડવાની વાત હોય, સરકાર કેટલી સત્તા વાપરે એની ચર્ચા હંમેશા ચાલતી લે છે. ક્યારેક સુરક્ષાના નામે નાગરિકોની કેટલીક સ્વતંત્રતાઓ પર કાપ મુકાય છે.
અને લોકો એ સ્વીકારે પણ છે ઘણીવાર, જો એમને લાગે કે એનાથી સુરક્ષા વધશે.
હા, હોબ્સ આપણને સમજાવે છે કે આ તણાવ અને આ પસંદગી શા માટે ઉદ્ભવે છે. એ જ રીતે જ્યાં સરકાર પડી ભાંગે છે, એવા ફેલ્ડ સ્ટેટ્સમાં જે અરાજકતા ફેલાય છે, એ જોઈને આપણને સ્થિર શાસનનું મહત્વ સમજાય છે. એ હોબ્સની પ્રકૃતિની સ્થિતિનું જીવતું જાગતું ઉદાહરણ છે.
અને નાના પાયે પણ, જેમ કે ઓફિસમાં કે કોઈ સંસ્થામાં જો નિયમો સ્પષ્ટ ન હોય કે નિયમો લાગુ કરનાર કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય તો કેવી અવ્યવસ્થા સર્જાય છે એ પણ આપણે જોઈએ છીએ.
ચોક્કસ. ત્યાં પણ એક સ્પષ્ટ સાર્વભૌમ જેવી સત્તાની જરૂર પડે છે જે નિયમો બનાવે અને લાગુ કરે. અને છેલ્લે કટોકટીના સમયમાં, જેમ કે રોગચાળો આવ્યો કે કોઈ કુદરતી આફત આવી, ત્યારે સરકાર શા માટે અસાધારણ સત્તાઓ વાપરે છે અને લોકો મોટા ભાડે એ શા માટે સ્વીકારી લે છે, એ સમજવા માટે પણ હોબ્સનો તર્ક કામ લાગે છે. મૂળભૂત જરૂરિયાત શું છે?
સુરક્ષા.
હા, જીવ બચાવવાની.
તો આટલી બધી વાતો પછી જો એક મુખ્ય વિચાર કે શીખ આ પુસ્તકમાંથી તારવવી હોય તો તમારા માટે એ શું હશે? મારા માટે તો સૌથી મોટો વિચાર એ છે કે સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જે છે એ આપણે ગ્રાન્ટેડ ન લઈ શકીએ. એ કુદરતી નથી, પણ બહુ મહેનતથી, કાળજીથી બનાવેલી અને સતત જાળવી રાખવી પડતી એક નાજુક વ્યવસ્થા છે. અને એને જાળવી રાખવામાં સ્થિર સરકારનો જે મૂળભૂત રોલ છે, નાગરિકોને સુરક્ષા આપવાનો, એ કેટલો બધો કિંમતી છે એ હોબ્સ બરાબર યાદ કરાવે છે.
અને મારા માટે એ વાત ધ્યાન ખેંચે છે કે હોબ્સે રાજકીય સત્તાનો જે પાયો હતો એને ઈશ્વરના દૈવી અધિકારમાંથી ખસેડીને લોકોની સંમતિ પર લાવી દીધો. ભલે એ સંમતિ ડર અને સુરક્ષાની જરૂરિયાતમાંથી જ જન્મી હોય, પણ અહીંથી જ ક્યાંક આધુનિક રાજકીય વિચારની શરૂઆત થાય છે, જ્યાં શાસનની કાયદેસરતા શાસિતો પાસેથી આવે છે.
ભલે આપણે આજે એમની નિરંકુશ સત્તાની વાત સાથે સહમત ન થઈએ,
હા, પણ એમણે જે મૂળભૂત સમસ્યાઓ ઓળખી બતાવી છે, માનવ સ્વભાવની વાસ્તવિકતા, સત્તા અને સ્વતંત્રતા વચ્ચેનો કાયમી સંઘર્ષ, અરાજકતાનો ભય, એ બધી બાબતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. એને સમજ્યા વગર આપણે આજના સમાજ અને રાજકારણને પૂરેપૂરું સમજી શકીએ નહીં.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.